પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસરના કળશો 267 નો સાર
ઉત્પન્ન થાય એવું કર્મ અનેક પ્રકારનું છે. બધા પ્રકારો અનેક જાતના છે, અસંખ્ય અનંત જીવો છે, એના પરિણામ અનેક પ્રકારના, એના રહસ્ય જુદા 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 અનેક પ્રકારના. લબ્ધિ કે છે જીનના વિમળ એવો નિર્મળ જૈન નો માર્ગ છે. પછી આ લબ્ધિ જે છે, ક્ષયોત્તમ લબ્ધિ ને કાળ લબ્ધિ ને અનેક પ્રકારની છે. અને અમુક જાતનું જે પુરુષાર્થ થઈ શકે એવી કષાયો કોકના થરી ગયા હોય, કોકને કષાયોની સ્થિતિને રસમંદ પડી ગયા હોય, કોકને ક્ષયક્ષમ હોય, અમુક એ બધું અનેક પ્રકારનું છે. બધી લબ્ધિઓ અનેક પ્રકારની છે. આ જૈન માર્ગમાં જે લબ્ધિઓ કહેવાય, બધાની લબ્ધિઓ અનેક પ્રકારની છે. બધું કઈ એક સરખું હોતું નથી, એમાં તું કોઈને કોઈ કોઈને સમજાવી શકતો નથી, એની યોગ્યતા પ્રમાણે થાય છે. તો આવી જાતની આકુરતા કેમ આ સમજતું નથી? આવું ગુરુદેવનો સ્પષ્ટ માર્ગ ને કેમ બધા સમજતા નથી? કેમ બધાને આમ થતું નથી? એ બધું બહુ થવું મુશ્કેલ છે. બધાના કેમ આવા અભિપ્રાય ભેદ પડી ગયા? કેમ સમજાતું નથી? બધાની અભિપ્રાય જુદી જુદી અનેક જાતના જીવો હોય છે, એમાં તું ક્યાં વાદ કરવા જાય? કોની સાથે કોને સમજાવવા જાય? કે આ દ્રગુણ પર્યાયનું સ્વરૂપ કેમ બધા સમજતા નથી? આવો આ કેમ સમજાય એવું છે ને કેમ નથી સમજતા? એવી જાતની આકુરતા કરે છે. આ જૈન નો માર્ગ, ભગવાન નો માર્ગ કોઈક અલૌકિક છે, એ કઈક બધા સમજી જાય છે એવું નથી. ભગવાન સમુસરણમાં જાય છે તો ભગવાનની વાણી તો પ્રબળ હોય છે, તો ત્યાં ઉપર ઉપરથી સમજીને આવે છે. બધું સારું લાગે પણ ત્યાંથી સમજીને આવતું નથી. નહીં ભગવાન સમોસરણમાં જઈને પાછો આવ્યો એમ કહેવાય છે, ભગવાનનું સમોસરણે મળ્યું છે. પણ અહીંયા ભગવાનને અહીંયા સમોસરણમાં જઈને આદરથી જોવે છે, પણ બધું બહારથી જોઈને આવે છે, કઈ સમજતું નથી. બધું બહારથી જ ગ્રહણ કરીને આવે છે. અંતરમાં ભગવાન શું કહે છે ઊંડું કઈ સમજતું નથી, ઉપરથી બધું સમજીને આવે છે. પછી જ આવે છે ને માટે સ્વસમય પોતે એક જાતના હોય એની સાથે કે બીજા પક્ષ અન્ય મતો સાથે કોઈની સાથે વાદ પરિહર્તો છે, કોઈની સાથે વાત કરવા દે કોઈ અન્ય કે સાથે સ્વસમય કે કોઈની સાથે વાદ કરવા દે. વાતથી શું ફાયદો થવાનો છે? વગર નિષ્કારણ વાત કરવાથી આકુરતા, એના કરતા તું તારે કરી બતાવ નિધિ પામીને નિજ વતને રહી સુખ ભોગવ. તું નિધિ પામીને તારા વતન માં રહીને સુખ ભોગવ. નીતિ જીગથા વિચાર તેમ નાની પરિજન છોડી પોતાની નિધિને ભોગવે છે, પોતાના બીજાને વાદમાં પડતું નથી, પોતાના વતનમાં આવીને જેમ સુખ ભોગે એમ પોતે પોતાના નિધિ પામીને પોતાના વતનમાં એકાંતમાં સુખ ભોગે છે. આવા વાદમાં પડવા દે છે. હું કોઈને પલટાવી શકતો નથી, દરેક દ્રવ સ્વતંત્ર છે. ભગવાનના સમોસરણમાં વાણી સાંભળવા દે તો સ્થૂળ થાય સાંભળ્યું. ત્યાં તો કઈ એને બીજો વિચાર નથી આવતો, પણ કઈ ઊંડું સમજતું નથી, બહારનું સમજે છે. ભગવાનની વાણી જેવું પ્રબળ તો કોઈ નિમિત્ત નથી, તું બીજાને શું સમજાવી શકતો? ભગવાનની વાણી એવી પ્રબળ કે બધા સમજી જાય એવી વાણી પ્રબળ, તો એ ભગવાનના સમુસરણમાં જેને સમજ્યો નહીં એને ભગવાને કોઈને સમજાવવા પ્રયત્ન કરતા નથી, તો ઈચ્છા વગર વાણી નીકળે છે નિરાકરણ. તો એમાં જેની પાત્રતા હોય બધા ઘણા જેવો સમજે છે, કોઈ સમજાય વગર નો પાછો આવે છે એને. એમાં કઈ જે ભગવાન જેને નથી પહેરવી છે કે તું શું પહેરવી શકતો છો? ભગવાનના સમુસરણમાં જઈને જીવ પાછો આવે છે. ગુરુની વાણી જે પ્રબળ હતી એનાથી સમજે તો સમજે, બાકી બીજા કોણ એને સમજાવે? ગુરુ ની વાણી, ગુરુદેવ ની વાણી કેટલી પ્રબળ છે, એની વાણીથી જે સમજે યથાર્થ સમજી જાય છે. એનાથી જે ન સમજે તો પછી તું સમજાવવા શું, તું કોણ છો? વાદ પરિહર કર્યો છે, સમજાવવાનો પ્રયત્ન કરે, અનેક જાતના જીવો છે. કોઈને રુચિ, કોઈને રુચિ મંદ, કોઈને કાંઈ અભિપ્રાયો જુદા બેસી ગયા હોય છે. કોઈને કોઈ એક દ્રવ બીજા દ્રવને કાંઈ કરી શકતું નથી. જે ભવ્ય જીવો છે તે અનંત ચતુષ્ટ પામવાને યોગ્ય છે, થવાને યોગ્ય ને ભવ્ય. અનંત ચતુષ્ટ રૂપે પરિણમવાને ભવન તૈયાર થયા ભવ્ય છે. ઘણા ભવ્યો પણ પુરુષાર્થ કરતા નથી તો કઈ કામતા નથી. ભવ્ય જીવો પુરુષાર્થ કરે તો પામે છે, પામતા નથી. જીવો બધા એક જાતિના હોવા છતાં અને આ પરિણામોમાં કેટલો ફેરફાર હોય છે. નિગોદમાં આનંદ પાડ્યો, આ નિગોદમાં આનંદ જેવો છે. બધાના પરિણામ સરખા, બધાના અપનામાં ફેરફાર. ભલે અબુદ્ધિ એને કઈ બુદ્ધિ થી નીકળ્યો, બધા ફેરફાર પરિણામ. દેવલોકમાં કેટલા અસંખ્યાત જીવો હોય તો બધાના પરિણામોમાં દેવલોક માંડીને પેલા દેવલોક થી સર્વા સુધી બધાના પરિણામો નો દરેક જીવોના પરિણામોમાં ફેરફાર. સ્વતંત્ર વિચાર એક પેલું આવે છે ને કે અમુક ગુણ સ્થાનિત થયેલી તો એક સમય એક પરિણામ સરખા થાય, એક સમયમાં અમુક ગુણ સ્થાનિત એક સાથે ચડ્યા હોય ને એક સમય, એક સમય પરિણામ સરખા કોકલા થાય એનું શું કારણ? પછી એક સમય હરખા હતા તો એક સમય હરખા હોય તો પછી પછી બીજી વાર એ પ્રમાણે હતો તો સરખા જ થવા દે. પછી બીજે સમય પછી એક સરખા બોલે ઉપર ચડે તો એ પરિણામ તો એક અનિવૃત્ત કારણ પૂરતા એટલા જ સરખા, એટલો જ સંબંધ આવે છે. કેટલાક ના થાય એને થાય છે, બધાને એક સરખા જે એક ચડતા હોય એને પરિણામ. કાળ આવે ત્યારે પછી એક સરખા પછી એવું કે નહીં, એક સમય એક અનિવૃત્તિ નવમાં ગુણ સ્થાન પૂરતું. સમયમાં જેટલા નવમી ગુણ સ્થાને હોય એ બધાને પરિણામ સરખા હોય. એવી રીતે જે સમયમાં એ બધા એક નવમી ગુણસ્થાન આવે એ બધાના પરિણામ સરખા હોય. એ પછી ફેરફાર થયો એનું કારણ, આ કારણ એ કઈ કર્મનું કારણ નહીં, આ કારણ બધાના કર્મ જુદા છે એટલે એમ નહીં, એમ ન મેળવ્યા સ્વતંત્ર કરે. એટલે અમુક ભાવ ઉપડે અમુક ભાવ ઉપડે તો પરિણામ સરખા થઈ જાય. ક્ષીણ કરતા બે ભાગ કરીને તો પરિણામ સરખા થતા નુકસાન કરતા ક્ષીણ એવો એવી કોક જ કાળ એવો એ ભૂમિકામાં જ એવું હોય, બસ બીજી કઈ ન. પરિણામ જુદા જુદા એમાં તું શું કરી શકતો? બધા સ્વતંત્ર પરિણામ છે, બધાના પરિણામ જુદા, બધાના કર્મ કર્મ હોય એ જ પ્રમાણે પરિણામ થાય એવો સિદ્ધાંત નથી. આમ લેવાય કે એના કર્મ જુદા જુદા, એના ઉદયો જુદા, પણ પાછો ઉદય હોય એ જ પ્રમાણે પરિણામ થાય તો એને પુરુષાર્થનો અવકાશ નીકળે છે. પુરુષાર્થ સ્વતંત્ર કરે છે, કર્મ નો ઉદય અમુક હોય તો એ પુરુષાર્થ કરે, કર્મ નો ઉદય પડ્યો રહે છે, સારી ફરી જાય છે. એને આટલું સત્તામાં આટલું કર્મ છે, આ રીતે ઉદયમાં આવવાનું છે. જીવ તો છૂટી જ રહી છે, પુરુષાર્થ માટે છૂટી જ રહી છે. પરિણામની ગતિ કેમ ઉપાડવી એમાં સ્વતંત્ર છે. કેવળ જ્ઞાન માં આવી ગયું તો પણ એ પોતે તો સ્વતંત્ર છે, પોતે તો સ્વતંત્ર ઉપાડે છે ને. કેવળ જ્ઞાની ને જ્ઞાન માં ભલે એવું હોય તો પોતે ઉપાડનારો, પરિણામ ઉપાડનારો તો પોતે છે ને, સ્વતંત્ર છે. ભગવાન ના દર્શન થી કર્મ તૂટી જાય છે. જે કર્મ તૂટે નહીં એમ કેવાય, પણ એ ભગવાન ના દર્શન થી તૂટે. પ્રતિમાજી નો આવે છે ને, કે જે કર્મ સાક્ષાત ભગવાન ના દર્શન થી તૂટે તે પ્રતિમા ના દર્શન થી તૂટે છે એમ આવે છે. એને ભાવના એવી સ્ફુરે કે જાણે હું સાક્ષાત ભગવાન ના જ દર્શન કરું છું એવું એને આવ્યું. જે કર્મ સાક્ષાત ભગવાન ના દર્શન તૂટે એને પ્રતિમા ના દર્શન થી પણ તૂટે છે એવું આવે છે. એવું આવે છે કે નિમિત્ત મહાપ્રબળ છે કે સાક્ષાત ભગવાન ને પ્રતિમા છે, તો પણ પોતાના પરિણામે નહીં ઉપડે છે. સાક્ષાત ભગવાન દેખે છે પ્રતિમા જી ને આવી પરિણામ કરી જાય છે. ભાવ સ્થિતિ જાકી સોઈ જીન પ્રતિમા પ્રમાણે જીન, જેની અલ્પ ભાવ સ્થિતિ છે જીન પ્રતિમા હિન સરખી દેખે છે. એટલું સઘન છે કે અનાદિ કારણો પહેલા વહેલા સમ્યક દર્શન પામે ત્યારે સાક્ષાત જીવંત મૂર્તિ ભગવાન કે ગુરુ એ હોય તો એને અંતરમાંથી દેશના લબ્ધિ પ્રાપ્ત થાય. એક વાર અંદર થી કોઈ અપૂર્વતા જાગી ગઈ પછી એને પુરુષાર્થ સંસ્કાર ના બળે થાય છે. પણ એક વાર તો સાક્ષાત જીવંત મુક્તિ મળવા જોઈએ. એટલી સાક્ષાત ની મહિમા છે, પણ પ્રતિમાજી ની મહિમા એ છે કે પછી પ્રતિમાજી ના દર્શન થી પણ આવું કાર્ય થાય છે. એક વાર તૈયારી થઈ ગઈ તો આવે છે ને ભગવાન ના દર્શન થી, કોઈ સમ્યક દર્શન પામે છે, કોઈના કર્મ તૂટી જાય છે, બધું આવે છે. જીન પ્રતિમા ના દર્શન થી દેવ નિરુદ્ધિ આ બધું આવે છે. પણ એક વાર સાક્ષાત ભગવાન કે ગુરુ મળી ગયા હોય એને આવું થયું છે. જીવ પોતે જ આવી શક્તિ વાળો અનંત શક્તિ વાળો છે, એમાં તું બીજાને સમજાવવાનો પ્રયત્ન કર એ માત્ર તારો રાગ છે. પણ એ રાગ ને તું મર્યાદામાં રાખજે. એ રાગ એવું ન હોવું જોઈએ તને આકુરતા તેનો બીજાનું કરી જ દઉં એવું તને ન હોવું જોઈએ. ન સમજે તો બસ તારે મજબૂત રીતે છૂટી જવું જોઈએ. હું કોઈનું કઈ કરી શકતો નથી. દરેક જીવ સ્વતંત્ર છે, કોણ કોનું કરી શકે. જેની જે યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. ગુજરાતમાં જે હોય એમાંથી આ 500 જે 27 જીવ નીકળે છે, અને પછી એક મામૂલાનો ભાવ કરીને હાથીના પગ નીચે કચરાય અને ક્યાં પુત્રો કોના થાય. ભરત ચક્રવર્તી નગરે પૂછ્યું, એ પોતે પારિણામિક દ્રવ્ય છે ને, ક્યાં બધું ક્યાં લેવા ગયા હતા, ક્યાં સાધનો હતા, ગોદ માંથી નીકળ્યા છે, એકદમ પરિણામ પહોંચાડ્યા છે. અને પાછા બે છૂટી ગયો અતો ત્રસ નો ભાવ એક વચ્ચે આવ્યો. તરત મનુષ્ય રાજાના કોંગ્રેસ નથી થઈ, દેશના લગ્ન નથી કહે છે, એકદમ બધું ભગવાનના સંતો એવા કોમળ પરિણામ લઈને આવ્યા છે ભગવાનના દર્શનથી, દર્શન અમેર દર્શન દેશના લગ્ન બધું અમેર દર્શન મુનિ પણ બધું. હા બેન, જીવની કેવી અચિંત શક્તિ છે, એકદમ ઉપડી તો એકદમ ઉપડી છે એકદમ. અરે બધાનો ભાવ ભરી લાલ લાલ એવી ગાય થાય એવી મામોલા મખમલ જેવા શરીર એવા છે બધા ભરે પરિણામ સરખા, એ જાતના પરિણામ સરખા છે. બધા કુંવરું થાય અંદર અંદર સૂક્ષ્મ ભેદે, પણ આવા બધા પરિણામ સરખા છે, ભાવ સરખા થયા, એક સાથે જન્મ એક સાથે મળ્યા, બધા રાજાના કુંવરો, બધા ભરત ચક્રવર્તી ના ભરે, અને બધાને મુનિ પણ આવે, એ જાતના બધા પરિણામ સરખા છે. બધા ઉપદેશ બધા મુનિ પણ લીધું, બધા મોક્ષ ગયા, એ જાતના બધા પરિણામ સરખા એટલા જણાને. એની સાધનામાં અંદર જે થાય આમ સ્થૂળ રીતે બધું સરખું, મોક્ષ ગયા મુનિ પણ લીધું, ભાવ ધારણ કર્યો, ભરત ચક્રવર્તી ને ભરી બધું જ સર. એના પોતાના પરિણામ સ્વતંત્ર છે, એટલે કોઈ કોઈને કરી શકે છે, જીવ પોતે જ પોતાની તૈયારી કરી દે છે. ધીરે ધીરે થાય એને સાધના કરતા કરતા, અમુક ભાવ સુધી એની સાધના હવે, પછી અમુક ભાવ થાય, પછી એને મોક્ષ થાય, પુરાણમાં વાતો આવે છે, અમુક સમ્યક દર્શન થાય, વળી વચ્ચે કઈક ભાવ આવે, વળી એમ આરાધનાના ભાવ આવે, મહાવીર ભગવાન આરાધનાના ભાવથી શરૂ થશે, એના ભાવ એમ આરાધનાના ભાવ આવે, પછી મુનિપણો કેટલા ભાવોમાં આવે, પછી એમ કરતા કરતા પછી મહાવીર ભગવાન થાય છે, અને પછી એમ થાય કેટલા, અને કેટલા કામ એકદમ આવે. ચલો તો કેટલા જીવો છે નિર્ગોધમાં, તો કેટલા પડ્યા છે અનંત છે. એમાંથી માન મનુષ્યો મળે, એમાંથી પ્રાર્થન મળે, એમાંથી ગુરુદેવ મળે, એ ઋતૃતર જગત છે. એમાંથી બધું મળી ચૂકતા પંચમ કારણ સ્વામીનો જીવ કોઈ એકદમ પરિખંડ, ક્યાં વેદાંત નો અંદર બેસી ગયું, બધા મારા જેવું કોઈ નથી એમ થઈ ગયું. મને તો કેટલું જ્ઞાન છે, કોઈ એને જ્ઞાન કોઈ ઊભું ન રહી શકે એટલું. બધાને 500 શિષ્ય ના પરિવારે બધાને જીવાતા, બધા વાદ વેદ બધાને જીતી ગઈ એવી શક્તિ એકદમ પંચ માનસમ દેખીને ખરાશ થઈ ગઈ. આ કોણ છે આવી જેની રીતે આવી મહિમા ને આ બધું બધું એક હરિપલ દર્શન જ્ઞાન ચારિત્ર બુદ્ધિ ને વૃદ્ધિ ને ચાર જ્ઞાન ને બધું ભગવાન ની વાણી છૂટી ત્યાં એકદમ જુદા. એટલે સમય દર્શન થી માંડીને બધી શરૂઆત થઈ ગઈ. જો હોય પેલા, પણ અત્યારે તો બધું અભિપ્રાય બધા જુદા જ હતા. કેટલી શક્તિ બધાને ભણાવતા, એનો પલટો ખાતો હું જાણતો નથી. મારાથી કોઈ આવું મોટું છે મને નથી ખબર. હું માનું છું કે મને બધું આવડે છે, આત્માને કઈ આવડતું નથી. આ કેટલા દ્રવ ને આ શું પૂછ્યું છે, દ્રવ જગત માં આવડી એક માનું છે. આ છ દ્રવ ને આ કોણ આવું બધું કોણ છે, આશ્ચર્ય પલટી ગયા. આ કે બરાબર નથી એમ નથી, આ કોણ પહેનાર છે? આશ્ચર્ય લાગ્યું. જાણવાની ઇન્તેજારી થઈ ગઈ. પોતે જાણે છે, હું કઈ જાણતો નથી એમ કહ્યું. મને મેં આ ખોટું મારું આ હાલ આવ્યું છે, હું કઈ નથી જાણતો. બધું મીંડું મુકાઈ ગયું અંદર અને એકદમ પલટો કર્યો. એકદમ ગમે એટલું જાણતા તો અંદર મીંડું જ મૂકી દીધું કે હું કઈ નથી જાણતો. એવું થઈ ગયું. મને
Thank you.